પ્રવચન નંબર 216, તારીખ 8/1/90, 60 મિનિટ, સમયસાર ગાથા 68.
ભ્રાંતિ થાય છે જીવને રાગાદીમાં, પણ રાગાદી પ્યોર અચેતન છે. તથંચિત ચેતન ને તથંચિત અચેતન સ્વભાવના બે ભાગ ન હોય. જે સ્વભાવ હોય ના બે ભાગલા ન હોય, એ રાગાદી ભાવ અચેતન છે ને ચેતન નથી. એમ વ્યવહાર ને એ અચેતન છે અને નિશ્ચય ને ચેતન છે એમ નથી. રાગાદી પરિણામ એ વ્યવહાર ને અચેતન છે અને નિશ્ચય ને ચેતન છે એમ નથી. અથવા રાગાદી પરિણામ વ્યવહાર નહીં ચેતન છે અને નિશ્ચય નહીં અચેતન છે એમ નથી. એના સ્વભાવથી અચેતન છે. રાગાદી પરિણામ કાર્ય એ સ્વભાવથી જ અચેતન છે. કેસે જવપૂર્વક જે પ્રયોગ થાય છે એમ લેવું કારણ એવું કાર્ય છે. ટીકા: આ મિથ્યાદૃષ્ટિ પેલું સ્થાન આદિ ગુણ સ્થાનો ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું નવું દસમું અગિયાર બાર છે. એ બધા ગુણ સ્થાનો ઔદ્યોગિક બહુ કર્મની પ્રકૃતિના ઉદયપૂર્વક થતા હોઈને શું કહે છે કે એની ઉત્પત્તિ જે છે મિથ્યાદૃષ્ટિથી માંડીને ચૌદમું સ્થાન, એમાં અશુદ્ધતા આવી ગઈ અને શુદ્ધતાના એ પરિણામ આવી ગયા. એ શુદ્ધ પર્યાય અને અશુદ્ધ પર્યાય એ બંનેની ઉત્પન્ન શક્તિ મૂળ ઉત્તર કર્મ છે એના સંકેત થાય છે. ભૌગોલિક ભોગકર્મની ભોગકર્મ સામાન્ય લીધું દર્શનમાં અને ચારિત્રમાં બે આમાં સમાઈ ગયા. ભૌગોલિક મોહકર્મની પ્રકૃતિના ઉદયપૂર્વક સત્તામાં હોય ત્યાં સુધી આ પરિણામ ઉત્પન્ન થતા નથી. જ્યારે ઉદય થાય છે ત્યારે એ પરિણામ એની સાથે ઉત્પન્ન થાય છે. ઉદયપૂર્વક થતા હોઈને સદાય હંમેશા ત્રણેકાળ અચેતન થવાથી નહીં પણ અચેતન હોવાથી એ પરિણામને એના સ્વભાવથી જો તો અચેતન દેખાય. કોઈ નહીંથી જો અચેતન તો એક નહીંથી અચેતન બીજી નહીંથી ચેતન લાગશે. દ્રવ્યને એના સ્વભાવથી જો અને પરિણામને પણ એના સ્વભાવથી જો. લયના આલંબન વિના નય વિવિક્ષા ઘટાડવા સિવાય એના સ્વભાવથી જો. એક દ્રવ્ય સ્વભાવ છે અને એક પર્યાય સ્વભાવ છે. પર્યાય પણ એનો સ્વભાવ વિભાવ સ્વભાવ વિશેષ ભાવ એમ સદાય અચેતન હોવાથી કારણના જેવા જ કાર્યો હોય છે. કારણ અનુવિધાય કાર્યણી એવો પાઠ છે. જેવું કારણ એવું કાર્ય. તો કહે છે કારણના જેવા જ કાર્યો હોય છે. આની ઉત્પત્તિમાં કારણ આત્મા નથી. આ ગુણસ્થાનની નૈમિતિક અવસ્થા ઉત્પન્ન થાય એ બધું નૈમિતિક છે, સ્વાભાવિક નથી. આ બધી પર્યાયો જાય જવું સંસ્થાન એ સ્વભાવ ભાવ નથી, એ નૈમિતિક પર્યાયો છે. તો કહે છે કારણના જેવા જ કાર્યો હોય છે. એનું કારણ તો ઉદગલ કર્મનું ઉદય છે. જીવના કારણે ચૌદનું સ્થાન પ્રગટ થતા નથી. એકદમ ટોચની વાત છે, ભેદજ્ઞાનની વાત છે. દ્રવ્ય અને પર્યાય વચ્ચેનું ભેદજ્ઞાન એ પર્યાય જ્યારે ઉદગલ પાસે ત્યારે ચેતનની ભ્રાંતિ મટી જાય. ચેતન હોવાની જે ભ્રાંતિ છે પરિણામમાં ચેતન નથી અચેતન. કારણ કે ઉદગલ કર્મના ઉદયથી ઉતરાય કારણ જેવું કાર્ય. જેવી રીતે પાણી સમાવેશ ચિત્તળ છે પર્યાય ઉદગલ થઈ એમાં કારણ પાણીનો સ્વભાવ નથી પણ અગ્નિનો સ્વભાવ છે. એમાં અગ્નિના કારણે એ ઉષ્ણતા થઈ છે, તો કારણ જેવું કાર્ય તો એ પણ ઉષ્ણતા પણ અગ્નિ જ છે. સ્વભાવ ગ્રાહી જ્ઞાનથી જોતો શીતળતા પાણીની છે અને ઉષ્ણતા અગ્નિની છે, કેમ કે અગ્નિના સંગે થઈ માટે એ અગ્નિના પરિણામ છે. હવે કઈ નહીં અગ્નિ કહેવાય, પાણીની પર્યાયને અગ્નિના પરિણામ કયા, તો કઈ નહીં કે સ્વભાવ સિદ્ધ કરવામાં નહીંની અપેક્ષા થઈ, એમાં અનુભવની અપેક્ષા છે. આંગળી બોલી દેવી અને જો ઊંઘ લાગે તો યુષ્ણ છે એ અગ્નિ છે એમ સમજ, શીતળતા લાગે તો પાણી છે એમ સમજ. એ જો કોઈ નહીં એને અગ્નિની પર્યાય કહો તો કોઈ નહીં પાણીની પર્યાય કેવી પડે? વ્યવહાર નહીં પાણીની પર્યાય કહો, નિશ્ચય નહીં પાણીની પર્યાય કહો, તો હંમેશા નહીં સાપેક્ષ છે એ બીજા પડખાને બતાવી દઈએ તો એ સ્વભાવનો દેણી ન થાય. પણ બે નહીંને અતિક્રમીને એના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરીને જોવામાં આવે તો અનુભવ એટલે આંગળી બોલવાની, તો એ ઉષ્ણતા અગ્નિની છે એમ અનુભવ પૂર્વક શ્રદ્ધા પ્રતીતમાં આવી જાય. કારણના જેવા જ કાર્યો હોય છે એમ કરીને જવપૂર્વક જે જવ થાય છે તે જવ જ છે. જવના વાવેતર કરવાથી કંઈ ચોખા કે જુવાર કે બાજરો પાકતો નથી, પણ જવપૂર્વક જવ જ પાકે છે. એ ન્યાય એમ કારણ જેવું કાર્ય જવપૂર્વક જવું ઉદગલ જ છે, જીવ નથી. ચેતન છે એમ નહીં તો વ્યવહાર નહીં ચેતન છે એમ એમાં આવી જાય છે. નિશ્ચય નહીં એ પુદ્ગલના પરિણામ છે આ ચૌદમું સ્થાન, તો વ્યવહાર નહીં એ જીવના પરિણામ આવી જાય. અને વ્યવહાર નહીં એ પુદ્ગલના પરિણામ કયો તો નિશ્ચય નહીં એ જીવના પરિણામ થઈ જાય છે. નહીંની જરાય જરૂર નથી. એ ન્યાય પુદ્ગલ જ છે. આ ભણેલાની ભૂલ નહીંથી વસ્તુને સિદ્ધ કરે છે, નહીંથી તો અનુમાન થાય છે. નહીંથી વસ્તુની પ્રાપ્તિ થતી નથી એ તો જ્ઞાનથી થાય છે, અનુભવથી થાય છે. પુદ્ગલ છે જીવ નથી અને કાંતિ ભૂતગલ જ છે એમ પાછું એમાં જ કહ્યું અને જીવ નથી. અને ગુણસ્થાનોનું સદાય અચેતન પણ આ બીજી વાર અચેતન શબ્દ આવ્યો પાછો. પહેલી વાર મૂળમાં અચેતન છે એક, અમૃતચંદ્રાચાર્ય ટીકામાં અચેતન આવ્યું એક વાર, આ બીજી વાર ગુણસ્થાનોનું સદાય અચેતન પણ આગમથી સિદ્ધ થાય છે. આગમથી સર્વજ્ઞ ભગવાનના આગમ છે એનાથી સિદ્ધ થાય છે, ઉપરાંત અનુભવથી સિદ્ધ થાય છે. આગમ, યુક્તિ અને અનુભવ ત્રણ પ્રકાર લગાડવાથી પણ એ અચેતન સિદ્ધ થાય છે, ચેતન સિદ્ધ થતું નથી. આગમ એ તો આગમનું વાક્ય છે કે અચેતન છે, સર્વગ્ર ભગવાનનું વચન કે આગમ, આગમ છે અચેતન. અનુમાનથી પણ તે અચેતન છે, કારણ જેવું કાર્ય, કેમ કે આત્મા તો અનાદ્યનું છે તો ગુણસ્થાન અનાદ્યનું દાવવા જોઈએ એ તો વર્યાવા જોઈએ છે નહીં. માટે તે અનુમાનથી પણ એ ઉદ્ગમ છે, જીવના ભાવ નથી. હવે અનુભવથી પણ ચિત કરે છે, તેમજ ચૈતન્ય સ્વભાવથી વ્યાપ્ત જે આત્મા, આત્મા અનાદિ અનંત જ્ઞાનમય દર્શનમય છે, એનાથી વ્યાપ્ત રહેલો છે, તેનાથી ભિન્નપણે ગુણસ્થાનો ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપરીમાન હોવાથી પણ તેમનું સદાય ચેતન. ત્રીજી વાર ચેતના એવું પર્યાર્થિક ચક્ષુ બંધ કરતા દ્રવ્યાર્થિક ચક્ષુ ઉગાડીને જુએ તો આત્માથી એકલો આત્મા અનુભવમાં આવે છે, કોઈ પરિણામના ભેદો અભેદમાં ભેદ દેખાતો નથી. એટલે અચેતન હોય, અચેતન છે માટે દેખાતું નથી, ચેતન જ દેખાય છે અને અચેતન દેખાતું નથી. આત્મા તેનાથી ભિન્નપણે તે ગુણસ્થાનો ભેદ જ્ઞાનની વડે સ્વયં નિર્વાણ હોવાથી પણ તેમનું સદાય અચેતન. ત્રીજી વાર ચેતન આવ્યું, એક વાર મૂળ ગાથા આવ્યું, ત્રણ વાર ટીકાકારે કહ્યું અચેતન છે, પાંચમા વ્રતના ભાવ અચેતન છે. લોકો જેનાથી પુંજથી ધર્મ માને છે એ પુંજના પરિણામ દયા દાન કરુણા કોમળતાના પરિણામ, સામાયિકનો વિકલ્પ, પ્રતિક્રમનો વિકલ્પ, પ્રત્યાખ્યાનનો વિકલ્પ, જાત્રાનો વિકલ્પ, સાંભળવાનો રાગ, સાંભળવાનો રાગ એ પૂદગલના પરિણામ છે, જીવના પરિણામ નથી. સદા અચેતન ક્વચિત અચેતન એ સદા અચેતન, ક્વચિત કોઈ વખતે અચેતન ને કોઈ વખતે એમ નથી, સદા અચેતન પણ સ્થિર થાય છે. આ તો એક સમયસાર સિવાય ક્યાંય મળે નહીં આ વાત. અચેતનની વાત સદાય અચેતન, હજી શાસ્ત્ર જ્ઞાન એ જળને અચેતન છે એ બેસે નહીં, તો આ તો ક્યાંથી બેસે? આ તો ગુણસ્થાનના ભેદમાં અચેતન છે. અભેદમાં જેટલો ભેદ ઉત્પન્ન થાય છે એ ભેદ કર્મના સંગે થાય છે, માટે કર્મક્રમ છે. સાતે તત્વોનો સમૂહ કર્મક્રમ કયો ન્યાય ચાલે. આ ગાથાની શરૂઆતથી જ 39 ગાથાથી કહ્યું છે, એ બધા ઉદગલ દ્રવ્યના જ પરિણામ છે, ઉદગલમય છે. અર્જુન શાનાથી શરૂઆતથી માનીને છોડ સુધી એ પૂદગલના પરિણામ છે, ચિંતિત અચેતન છે. હવે એવી રીતે એમ રાગ પણ અચેતન, દ્વેષ પણ અચેતન, મોહ પણ અચેતન, પ્રત્યય પ્રત્યયમાં બધું આવી જાય, વિખ્યાત વ્રત કસાય યોગ આશ્રવો બધા પ્રત્યય કહેવાય, કર્મ આઠકર્મ નોકર્મ શરીર વર્ગ વર્ગના વર્ધક અધ્યાત્મ સ્થાન શુભવા અનુભાવ સ્થાન યોગ સ્થાન મન વચન કાયાનો યોગ બંધ સ્થાન ઉદય સ્થાન પછી માર્ગના સ્થાન સ્થિતિબંધ સ્થાન સંકલિત સ્થાન વિશુદ્ધિ સ્થાન સ્વયંલબ્ધિ સ્થાન વિતરાગી પર્યાય ચારિત્રની તેવો પણ એમ પણ કેમ કહ્યું ઉપરમાં જેમ ચૌદમું સ્થાન છે એ જીવના નથી ઉદગલના ભાવો છે તેવો પણ આ પણ ઉદગલ કર્મ પૂર્વ થતા હોઈને સદાય અચેતન હોવાથી પાંચમી વાર આવ્યું ને ટીકામાં કેટલી વાર આવ્યું ટીકામાં ત્રણ ચોથી વાર આ ટીકામાં આવ્યું ને ચોથી વાર સદાય અચેતન હોવાથી ઉદગલ જ છે જીવ નથી એમ આપોઆપ આવ્યું ફલિત થયું સિદ્ધ થયું પંચ પરમેશ્વર થઈ ગયા એમ અચેતન કહ્યું કુંકુદ ભગવાને ચાર વાર કહ્યું ટીકા પંચ પરમેશ્વર અચેતન છે ચેતન નથી ચેતનનું એમાં લક્ષણ નથી અને ચેતનથી ભાવ પ્રગટ થતા નથી એને કરતા કરતા સંબંધ નથી અને નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ નથી મોક્ષની પર્યાય પ્રગટ થાય છે એનો કરતા તો આત્મા નથી, પણ નિમિત્ત કરતા એ આત્મા નથી. નિમિત્ત કરતા ભૂતગલ છે, અને નૈમિતિક ને નિમિત્તને અભેદ કરીને ભૂતગલના પરિણામ થઈ ગયા. એક જીવ ને બીજો અજીવ બે ભાગલા, એક જીવ ને બીજો અજીવ બે ભાગલા પડી ગયા. આ દ્રષ્ટિનો વિષય વિના આત્મા આવે એમ નથી. દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં ના આવે ત્યાં સુધી નિરીક્ષક ધ્યાન આવે નહીં અને અનુભવ થાય નહીં. અનુભવ ન થાય તો સમય દર્શન ન થાય. આ તો સમર્થ આચાર્ય કહી શકે, સામાન્ય માણસની વાત એ કોઈ કરે નહીં, ને કરે તો એનું કોઈ માને પણ નહીં. ઉદ્ભૂત ભગવાનો માનતા નથી તો બીજા બધું ક્યાંથી માને? કાલે એક વાત નીકળી હતી કે ભૂતગલના પરિણામ છે એનો કરતા ભૂતગલ છે, અને કરે તે ભોગવે. ભૂતગલ ભૂતગલના પરિણામને ભોગવે છે. એમાં એક બહુ શુભાઈનો પ્રશ્ન આવ્યો નીચે ઉતર્યા પછી કે ભાઈ ભોગતા પણ તો જીવમાં હોય, ચેતન હોય ભોગવે, અચેતનમાં ભોગવા પણ ન હોય, કરવા પણ ભલે હો ભોગવા પણ. મુકુલભાઈનો પ્રશ્ન પછી મંદિરમાં એને સવારે કહ્યું કે 84 દફા કરતા કરી દેખા બધાને છે, 84 દફા માછેવાથી લઈ સમય કાઢો. એમાં કરતા પણ ભોગતા પણ ઉદ્ગલમાં છે. એમાં દ્રષ્ટાંત આપ્યું છે કે ઘડો છે અને માટી છે, એના પરિણામ થાય છે. ઘડો ઘડાને કરે છે, ઘડાને ભોગવે છે. માટી દ્રવ્ય ભોગતા છે, જીવ દ્રવ્ય જ્ઞાતા હોવાથી ભોગતા નથી. બીજો બીજી વાત છે, આ તો જેનો સંસારનો કિનારો હજી ગાવી ગયો હોય, મોક્ષ જવાને જાજા બહુ ન હોય એને આ વાત બેસે. બાકી તો એકાંત છે, એકાંત છે એમ જાણીને સંસારમાં રખડે. બહાર ઘડાને ભોગવતો નથી, કેમ કે ઘડાને કરતો નથી. માટી ઘડાને કરે છે માટે માટી જ ઘડાને ભોગવે છે. ત્યાં કરતા કર્મ સંબંધ હોય યા ભોગતા ભોગ્યનો વ્યવહાર હોય એ પણ વ્યવહાર છે. ખરેખર માટી પણ અભોગતા છે, એ વળી એના કરતા સુખ છે. ઘડાને માટી કરતું નથી તો ભોગવે ક્યાંથી? આ બીજો પાઠ, પહેલા પાઠમાં કરતા ભોગતા કહ્યું એટલે કે કુંભાર કરતા નથી એટલું બતાવવા. પછી બીજા બોલમાં તો એ ઘડાની પર્યાયના સટકારથી કરે છે, તે કરે છે ભોગવે. માટી તો એને કરતું નથી માટે ભોગવતું. માટી ઘડાને અડતી નથી, વાતો હાથ તો અડતો નથી, પણ માટી ઘટની પર્યાયને અડતી નથી માટે કરતા નથી, ભોગતા પણ નથી. માટી અકારક અને અવેદક છે, દ્રવ્ય. વેદનાની પરાકાષ્ઠા છે, જ્ઞાતા છે કે ભોગતા ન હોય. જ્ઞાતા હોય, જ્ઞાતા હોય કરતા ન હોય, કરતા નથી માટે ભોગતા પણ નથી. આનંદ લહેંગે મગર જ્ઞાતા રહેંગે. આનંદ ભોગ્યો શું અને જ્ઞાતા રહેશું એમ નથી. પર્યાય આનંદને ભોગવશે ને અમે તો જ્ઞાતા રહેશું, અમે ભોગતા છીએ એમ અમને આવવાનું નથી. માટે રાગાદી ભાવ જીવ નથી એમ ચિંત થયું. આ એવી વાત છે કે કેવળ સાંભળવાથી કે શાસ્ત્ર વાંચવાથી પતે નથી. આના ઉપર શ્રદ્ધા રાખી, જીનવાણી ઉપર શ્રદ્ધા રાખી, સર્વજ્ઞો પર શ્રદ્ધા રાખી, કુકુદ આચાર્ય ભગવાન પર શ્રદ્ધા રાખી, એવી શ્રદ્ધા અનન્ય શ્રદ્ધા ફરે નહીં એવી શ્રદ્ધા રાખી મને વિચાર કરવો જોઈએ. ઓહો આ શું શ્રીમદજી કરતા ભક્તના તે બોલી દીધા છે, અજ્ઞાન છે ત્યાં સુધી, પછી જ્યાં સ્વભાવ સંમુખ થયો ત્યાં થયા, આ કરતા ત્યાંય અકર્તા છે. યાર બહુ ઉડાણની વાતો છે. બધી કેવળ આત્માની રૂચિવાળા જીવને આ શાસ્ત્ર નિમિત્ત થાય પોતાની ભૂમિકા હતો અને મંથન થઈ નિર્ણય સિવાય કોઈ આગળ વધી શકતો નથી. આમાં લેખું છે માટે આમ છે એમ નહીં, અહીંયા તપાસ આમ છે કે આમ છે, અનંતકાળથી માનતો આવે છે એ માન્યતા છોડીને સ્વભાવથી જો ને, દ્રવ્યના સ્વભાવથી જો અને પર્યાયના સ્વભાવથી જો, બે પ્રકારના સ્વભાવથી. દ્રવ્યના સ્વભાવને જોવા માટે નિશ્ચય નહીં નથી અને પર્યાયના સ્વભાવને જોવા માટે વ્યવહાર નહીં પણ નથી. હા દેવથી પાર છે આ તો નયાથી જ્ઞાન, નહીંથી તો વિકલ્પથી અનુમાન થાય અનુભવ ન થાય. શરૂઆતમાં નહીં હોય અનુભવ ના થાય નહીં. આ વાત શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંની દ્રષ્ટિમાં ચૈતન્ય અભેદ છે. જો દ્રવ્યાર્થિક નહીંથી કહ્યું કેમ કે બીજો કોઈ ઉપાય નથી, સ્વભાવનું તો એને ભાન નથી. તો તારા સ્વભાવથી જો, તારા સ્વભાવથી જો, તારા સ્વભાવથી જો, તો શું સમજે. માટે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી એટલે કે જે જ્ઞાન દ્રવ્ય સામાનની સન્મુખ થઈને દ્રવ્યને જોવે એ નહીંને એ જ્ઞાનને દ્રવ્યાર્થિક નહીં કહેવામાં આવે છે. આમ પર્યાયને જોવાની ચક્ષુ બંધ કરી દેવે અને દ્રવ્ય સ્વભાવને જોવાની ચક્ષુ ઉગા એમ કે છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંની દ્રષ્ટિમાં એ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં એટલા માટે કહ્યું કે અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં પણ એ છે અશુદ્ધ દ્રવ્યાર્થિક. શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંની દ્રષ્ટિમાં ચૈતન્ય અભેદ છે અને એના પરિણામ પણ સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન દર્શન છે. શું કહ્યું? જો અહીંયા પરિણામ લીધા પુરસાદ ન લીધા, આત્માનો સ્વભાવ જ્ઞાનને દર્શન છે અને એની સમયે સમયે વ્યક્તિ થાય છે, જાણવા દેખવાથી જ્ઞપ્તિ પ્રગટ થાય છે. માટે એ સ્વાભાવિક પર્યાય છે, એ પર્યાય નૈમિતિક નથી, એ પારિણામિક ભાવે છે, સૂક્ષ્મ ભાવ નથી એમાં. બધી જ્ઞાન શુદ્ધ જ્ઞાન એ તો ક્ષોભ સ્વરૂપ છે, અવધિક જ્ઞાન મનોપ્રવૃત્તિ જ્ઞાન ક્ષોભ સ્વરૂપ છે, કેવળ જ્ઞાન ક્ષાય રૂપે છે. પણ જે દર્શન અને જ્ઞાન સ્વભાવનો પ્રગટ થાય છે જાણવાને પાસે આ ઉપયોગ લક્ષણ એક શોક સમરૂપ નથી ને ક્ષાય રૂપે નથી, તો ઉદય રૂપે તો ક્યાંથી? ઓ એમ લીધું પંડિતજી, જો પંડિતજી એટલું ઉમેર્યું કેમ ઉમેર્યું? ઉમેરવાનું કારણ છે કે આ અચેતન છે ને હું ચેતન છું એવું કોણ જાણે છે? એ સ્વભાવનો પ્રગટ છે તે જાણે છે. સવિકલ્પ ભેદ જ્ઞાન કરે છે, એના લક્ષણથી જુદું પાડી દીધું છે. ઉદગલ કર્મના ઉદયથી ચંપુ સ્થાન થાય છે માટે તે અચેતન છે. હું તો ચૈતન્ય જાણનાર 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 દેખનાર છું, એટલો અંશ એનો ઉઘડેલો છે. જ્ઞાન દર્શન ઉપયોગ જે સ્વભાવનો અંશ છે, બંધનું કારણ નથી એ લીધું. એના પરિણામ જીવને પરિણામ ન હોય ને, વાત સાચી છે. પરિણામ ન હોય એમ કોણ જાણે? પરિણામ જાણે. જીવને પરિણામ ન હોય એમ કોણ જાણે? આ સ્વભાવનો સુગળેલો છે જ્ઞાન દર્શન ઉપયોગ, એ એમ જાણે છે કે જીવને પરિણામ ન હોય, તેથી પરિણામનો કરતા ભોગતા જીવ નથી. એમ આ ઉગળેલો અંશ નિર્ણય કરે છે, નિર્ણય કરીને અનુભવ કરે તો સદુપયોગ થઈ જાય. દૈની દ્રષ્ટિમાં ચૈતન્ય અભેદ છે અને એના પરિણામ એટલે ચૈતન્યના પરિણામ પણ સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન દર્શન છે. ઓલા નૈમિત્તિક કરતા ચૌદમું સ્થાન રાગદ્વેષમો નૈમિત્તિક, આ તો એના પરિણામ પણ એટલે દ્રવ્ય સ્વભાવથી ચેતન છે અને પરિણામ પણ એના ચેતનરૂપ છે, શુદ્ધ જ્ઞાન દર્શન છે. હવે આગળ જો જ્ઞાન દર્શન ઉપયોગ સિદ્ધ કર્યા પછી નૈમિત્તિક સિદ્ધ કરે છે, પરનિમિત્તિ થતા, એટલે આ જ્ઞાન દર્શન પરનિમિત્તિ નથી, એ તો સ્વાભાવિક છે, પારણામિક ભાવે છે, ફરિયાદ ચીકણીનો પારણામિક કહેવાય. પરનિમિત્તિ એટલે કર્મના નિમિત્તિ થતા ચૈતન્યના વિકારો એટલે વિશેષ કાર્યો, વિકારો એટલે વિશેષ કાર્ય બધું લઈ લેવું, મોક્ષથી પરી આવી ગયા. ચૈતન્યના વિશેષ કાર્યો, જોકે ચૈતન્ય જેવા દેખાય છે એમ, એ જાણે ચૈતન્ય હોય એમ દેખાય છે, જ્યાં જોવાના જળ પાણી જેવું દેખાય, પાણી છે પાણી છે પાણી છે એમ દેખાય, ખરેખર પાણી નથી. જોકે ચૈતન્ય જેવા દેખાય છે તો પણ ચૈતન્યની સર્વ અવસ્થામાં વ્યાપક નહીં હોવાથી ચૈતન્ય શૂન્ય છે. જો આ માય સિદ્ધાંત કહ્યું અવ્યાપ્તિ નામનો દોષ આવી જાય, સર્વ અવસ્થામાં વ્યાપવું જોઈએ તો એને લક્ષણ કહેવાય, તો એ જીવના ભાવ કહેવાય. ચૈતન્યની સર્વ અવસ્થામાં વ્યાપક નહીં હોવાથી, પસરેલા નહીં હોવાથી, જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં ચૌદપૂર્ણ સ્થાન, જ્યાં જ્યાં ચૌદપૂર્ણ સ્થાન ત્યાં ત્યાં આત્મા, એમ તો ઘટી શકતું નથી. સિદ્ધ અવસ્થામાં ચૌદપૂર્ણ સ્થાનનો દબાવ છે, ચૈતન્યનો સદભાવ છે. ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં, સર્વ અવસ્થામાં ન્યારો સદા જણાય, સર્વ અવસ્થામાં ન્યારો જુદો ને જુદો જણાય છે એમ કે છે. ચૈતન્યની સર્વ અવસ્થામાં વ્યાપક નહીં હોવાથી ચૈતન્ય શૂન્ય છે, જળ છે. આ સ્વભાવથી સિદ્ધ કર્યું, હવે આગમથી સિદ્ધ કરે છે. આ સ્વભાવથી સિદ્ધ કર્યું વળી આગમમાં પણ તેમને કે ચૌદમું સ્થાનને અચેતું કહે છે, ભેદ જ્ઞાનીઓ પણ તેમને ચૈતન્યથી ભિન્ન પણ અનુભવે છે. તેથી પણ તેઓ અચેતન છે, ચેતન નથી. કાચો પારો છે, ઘડીકમાં ઘરે ઉતરે છે, કઈ વાત છે, ઘરે ઉતરે છે ભગવાન થઈ જાય. ભેદની ઉત્પત્તિ અભેદથી ન થાય, ભેદની ઉત્પત્તિમાં કારણ પરજીવિત હોય, સ્વદેવને આશરે ભેદ ઉત્પન્ન થાય. ભેદ એટલે પર્યાયના ભેદો, આ ભાવ નૈમિત્તિક છે બધા, કેવું ઉત્સાહ છે ને, એ સ્વાભાવિક નથી. સ્વાભાવિક હોય તો સિદ્ધ પરમાત્મામાં પણ ચૌદમું સ્થાન હોવા જોઈએ, મારુંના સ્થાન હોવા જોઈએ, અહીંયા રાગ પણ હોવો જોઈએ, પણ કાંઈ અહીંયા તો નથી, તો સ્ફટિક જેવું શુદ્ધ નિર્માણ આત્મા છે. માટે નૈમિત્તિક ભાવ છે કે જળ કે અચેતન છે, અને સ્વાભાવિક ભાવ જ્ઞાન દર્શન જેવો સ્વભાવ છે, એના દ્વારા જાણી શકાય છે કે આ ચેતન ને આ અચેતન, અનુમાન કરી શકાય, અનુભવ કરે તો શુદ્ધ દૂર થઈ જાય. આગમથી પણ અચેતન છે, અનુમાનથી પણ અચેતન છે, અને ભેદ જ્ઞાનીઓ જયારે આત્મા અનુભવે છે ત્યારે કોઈ પર્યાય આત્મા પણ અનુભવમાં આવતી નથી. આત્મા પણ શું કહ્યું, આત્મા પણ આત્મા જ અનુભવમાં આવે છે અને કોઈ પર્યાય આત્મા પણ અનુભવમાં આવતી નથી, કેમ કે નૈમિત્તિક છે, અભૂતા અસત્ય છે, આત્માના સ્વભાવ છે. હા એકદમ ટોચની વાત છે અથવા એકરાની વાત છે. સમ્યક દર્શન થવાનું આ સાથ ફેલાવે ઘણા ન્યાયો આપે છે. આમાં નૈમિતિક છે એક, ત્રણેક આત્માની સાથે રહેતા નથી બે, ચૈતન્યની જાતથી જુદી જાત છે એમ ઘણા પ્રકારે કહીને દ્રવ્ય અને પર્યાયનું ભેદદાન કરાય છે. હવે પ્રશ્ન પોતે પંડિતજી ઉત્પન્ન કરે છે. આવા જેટલો છે એટલો બધો પંડિતજીનો પ્રશ્ન. જો તેઓ ચેતન નથી તો તેઓ કોણ છે? ચેતન ન હો તો બનાવો ભલે, તો છે કોણી? પોતે બીજો પ્રશ્ન કરે, ભૂતગલ છે કે અન્ય કઈ છે? ત્રણ પ્રશ્ન ઉત્પન્ન કર્યા. તેઓ ચેતન નથી તો તેઓ કોણ છે? એક પ્રશ્ન ભૂતગલ છે, બીજો પ્રશ્ન કે અન્ય કઈ છે? ભૂતગલ સિવાય ક્ષત્રિય છે, બીજું કઈ છે? એમ ઉત્તર, ભૂતગલ કર્મ પૂર્વક થતા હોવાથી તેઓ નિશ્ચયથી ભૂતગલ જ છે. વ્યવહારથી ભૂતગલ છે એમ કોઈને ભ્રાંતિ રહી જતી. નિશ્ચયથી ભૂતગલના છે એટલે ભૂતગલના સ્વભાવની હારે મળતા છે, ચેતનની હારે મળતા નથી, પારનામિક ભાવની હારે મળતા નથી. ગઈ ઉત્સવ થઈ શોકન ચારે ભાવ એ ભૂતગલના પરિણામ છે એમ નિયમસારમાં કહ્યું છે. ભૂતગલ કર્મપૂર્વક થતા હોવાથી તેઓ નિશ્ચયથી ભૂતગલ જ છે. કથનચિત ભૂતગલને કથનચિત ચેતન એમ નહીં, જ કહીને એકાંત કર્યું, સમયક એકાંત કે ભૂતગલ જ છે. કેમ કે કારણ, કેમ કે કારણ જેવું જ કાર્ય થાય છે. આ રીતે એમ સિદ્ધ કર્યું કે ભૂતગલ કર્મના ઉદયના નિમિત્તથી જો થતા ચૈતન્યના વિકારો, પાછું એમ ભૂતગલના વિકારો ન લેખો, ચૈતન્યના વિશે કાર્યો ભાવો પણ જીવ નથી ભૂતગલ છે. એના સંગે થાય છે એના છે, મારા નહીં. મારા સંગે આ ભેદ ઉત્પન્ન થાય તો અભેદ છું. આત્માને આશ્રય થાય છે જીવનો પર્યાય, એ વિષય બીજો છે. નિમિત્તના લક્ષ્ય ન થાય, આત્માના લક્ષ્ય થાય માટે આત્માને આશ્રય થાય છે. એટલું પરનું લક્ષ છોડાવીને સર્વો લક્ષ કરાવવા એટલો પાઠ આપવામાં આવે છે. અહીં તો એટલો દ્રષ્ટિનો વિષય બતાવવાનો છે. જ્ઞાન પ્રદાન કરતા ક્યારે નહીં જાય. હવે પૂછે છે કે વર્ણાદિક અને રાગાદિક જીવ નથી તો જીવ કોણ છે? અમે તો એને જીવ માનીએ છીએ, જીવના પરિણામ છે એમ માનતા આવીએ છીએ. તમે કહો છો કે ભૂતગલ છે, જીવ નથી, તો જીવ કેવો છે? એમ ભૂતગલ ભલે હો તો હો, અમારે તો જીવનું કામ છે. એ પરિણામ ભૂતગલના છે, ભૂતગલ જ છે. જીવનું સ્વરૂપ શું છે એવો પ્રશ્ન કર્યો. આ વાત તો કોઈ વખતે સમયસાર જયારે અજીવ અધિકારના ટર્નમાં આવે, પેલી ગાથાથી 415 ગાથા સુધીમાં કોઈ વાર ટર્નમાં આવે, બે ચાર માં કરશે ત્યારે આ સાંભળવા મળે. એક ગાથાથી 415 ગાથા ચાલતી હોય સ્વાધ્યાયમાં, મંદિરમાં ગમે ત્યાં, તો જયારે ટર્ન આવે ત્યારે થાય, ના તો આયુ પૂરું થઈ જાય. નિર્ણય તો કર્યો નથી કઈ, આયુ પૂરું થવા પહેલા નિર્ણય કરવા જેવો છે કે જ્ઞાયક ભાવ એક જીવ છે, બાકી બધા અજીવ છે. અજીવનો વિસ્તાર છે, જીવનો વિસ્તાર ન હોય. શ્રીમદ રાજચંદ્રજી આમ એક ચક્કર છે, ચક્કર એમાં પેલો જીવ ને પછી અજીવ ને અજીવ પછી બધા તત્વો લેખા. એ અજીવનો વિસ્તાર છે, જીવનો વિસ્તાર ન હોય. એકો હમ જીવ એક છે, અભેદ છે, સામાન્ય, એનો વિસ્તાર ન હોય. અરે ગુણભેદ કરવા જાઓ તો અજીવ થઈ જાય, પરદ્રવ્ય થઈ જાય. હવે જીવ કોણ છે એનો પ્રશ્ન છે. આ અત્યાર સુધી તમે એમ કહ્યું કે ભૂતગલ છે, જીવ નથી, જીવ નથી ભૂતગલ છે, ભલે કઈ વાત નથી મેં સાંભળી, પણ તો એ જીવ કેવો છે ને કોણ છે એવો એક પ્રયોજનભૂત પ્રશ્ન ટીકાકારે પોતે કાઢીને પોતે કળશ બનાવે છે. જીવ કોણ છે? જે અનાદિ છે. આ પરિણામ કોઈ અનાદિના છે બતાવો મને, તમે કોઈ પણ પરિણામ આ 14 પુસ્તકમાંથી કોઈ પરિણામ અનાદિનું છે? કોઈ પણ પરિણામ અનાદિનું ન હોય, એક સમયની આયુષવાળા પરિણામ હોય, સાદી શાંત. અને જીવદ્રવ્ય સામાન્ય નાયક ભાવ એ અનાદિ છે, અર્થાત કોઈ કાળે ઉત્પન્ન થતું નથી, આત્માની ઉત્પત્તિ નથી, માટે આત્માનો નાશ પણ નથી. જે અનંત છે, અર્થાત કોઈ કાળે જેનો વિનાશ નથી, અનાદિ અનંત, અનાદિ અનંત જે પોતાના સ્વભાવમાં રહે, વધઘટ થાય નહીં, નિમિત્તની અપેક્ષા આવે નહીં એમાં, એને અમે જીવ કહીએ છીએ. અનાદિ અનંત કહીને એક સમયની પર્યાય સાદી શાંત, અથવા સંસાર અનાદી શાંત, મોક્ષની પર્યાય સાદી અનંત, એ બધું કાઢી નહીં, જીવ નથી. અનાદિ છે અર્થાત કોઈ કાળે ઉત્પન્ન થતું નથી, અનંત છે અર્થાત કોઈ કાળે જેનો વિનાશ નથી છે ને. અનાદિ અનંતમ સંસ્કૃતમાં છે. ત્રીજો બોલ, અચલમ, જે અચળ છે, અર્થાત જે કદી ચૈતન્યપણાથી અન્યરૂપ ચળાચળ થતું નથી, જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં આ જોડી આપે. અનાદિ અનંત ચૈતન્ય ચૈતન્ય. અનાદિ અનંત કહ્યું તો અનાદિ અનંત તો ધર્માસ્તિકાય છે, ધર્માસ્તિકાય પણ અનાદિ અનંત છે. એટલા માટે ચૈતન્ય લક્ષણ મૂકો, કેમ કે જીવનો પ્રશ્ન છે, જીવ કેવો છે એટલે એનું લક્ષણ ચૈતન્ય બન્યું. પછી આગળ આવો અનાદિ અનંત છે એને જાણે કોણ, તેના વડે જાણી શકાય. સ્વસંવેદમ, જે સ્વસંવેદ છે અર્થાત જે પોતે પોતાથી જ જણાય છે, પોતે પોતાથી જણાય છે, જણાય રહ્યો છે. એમ કે જ્ઞપ્તિ ચાલુ છે જ્ઞાન દર્શન ઉપયોગથી. અનાદિ અનંત કહ્યું, ચૈતન્ય લક્ષણ કહ્યું, અને પોતે પોતાથી જણાય છે. હા, ભૂતગલ ને ભૂતગલના પરિણામ સ્વસમિત નથી. આત્મા તો સ્વસમિત પોતે પોતાથી જણાય છે એટલે અનુભવાય છે, એટલે તો ભિન્ન છે. સ્વાનુભૂત્યા ચકાસ વખતે આવે છે ને, પોતાના અનુભવથી પ્રગટ થાય છે. એક નાદિયરન કહ્યું, ચૈતન્ય લક્ષણ કહ્યું, અને પોતે પોતાથી જણાય છે એટલે કે જણાઈ રહ્યું છે બાલગોપાલ સૌને. જણાશે લખ્યું નથી, જણાય છે. વર્તમાન કાળ જયારે વાંચે ત્યારે જણાય છે, જયારે વાંચે ત્યારે જણાય છે, જયારે વિચારે ત્યારે જણાય છે, પોતે પોતાથી જણાય છે. અને આગળ ફૂટમ, જે પ્રગટ છે. આ અપ્રગટ હોય એ ન જણાય, પ્રગટ હોય જણાય. મોક્ષ ની પર્યાય અપ્રગટ છે ન જણાય, પણ દ્રવ્ય તો પ્રગટ છે. જ્ઞાયક તો છે, જેને છે એ જણાય છે. એમ બહુ માર્ગ ગયો છે કળશમાં. જીવ કેવો છે એવો પ્રશ્ન છે, એનો ઉત્તર સરળ. અનાદિ અનંત ચૈત્યના લક્ષણ સ્વસંવેદન પોતે પોતાથી જણાય છે, અને પાછું પ્રગટ છે કે અવ્યક્તના બોલમાં આવે છે ને, અવ્યક્ત છે આત્મા. એ જુદો વિષય, આ જુદો વિષય ભાઈ. અવ્યક્ત એટલે નથી એમ નહીં, એ તો વ્યક્તથી જુદું પડું, બતાવવા માટે અવ્યક્ત. જે પ્રગટ છે અર્થાત છૂપું નથી. પોતે પોતાથી ન જણાય તો છૂપું કહેવાય. પોતે પોતાથી પોતે પોતાને જાણવા રૂપે પરમે છે એવું જે આ ચૈતન્ય અત્યંતપણે ચકચકાટ પ્રગટી રહ્યું છે. આ જેમ સૂર્ય પ્રગટ પ્રકાશી રહ્યો છે, એમાં ચૈતન્ય સૂર્ય પ્રગટ પ્રકાશી રહ્યો છે. જળહળ જોત છે, પોતાથી પોતાને જાણી શકે છે. પોતે પોતાથી જણાય છે, પોતે પોતાથી જણાય છે, પ્રકાશી રહ્યું છે. તે પોતે જ જીવ છે. આ જીવનો જવાબ, જો આ બધા પૂતગલ છે તો જીવ કેવો છે, કે પોતે પોતાથી જણાય એવો છે, કે ક્યારેક તણેકા પ્રગટ છે. અનાદિ અનંત ચૈત્યના લક્ષણ સ્વસંવેદન કુટુંબ પ્રગટ છે. તે જીવ છે જે વર્તમાન જણાઈ રહ્યો છે, તે જીવ છે. વર્તમાન બાળગોપાલ સૌને એના વર્તમાન જ્ઞાન દર્શન ઉપયોગમાં જે સ્વભાવનો અંશ છે, એ સ્વભાવમાં સ્વભાવમાં તન્મય થઈને જણાઈ ગયો છે. ઉપયોગમાં ઉપયોગ છે, પણ ઉપયોગમાં રાગાદી નથી, માટે રાગ ગણાતો નથી. અત્યંતપણે ચકચકાટ પ્રકાશી રહ્યું છે. તે પોતે જ જીવ છે. બહુ સરસ પ્રશ્ન કર્યો અને ઉત્તરે સરસ આપ્યો. આવા વર્ણાદી અને રાગાદી ભાવો જીવ નથી. રાગદ્વેષ મોહના પરિણામ જીવ નથી. દયા દાન કરુણા કોમળતાના પરિણામ, કુંજના પરિણામ, પંચ પરમેશ્વરની ભક્તિનો રાગ અચેતન ઘર છે. એને જો ચેતન માન્યું ને જીવ માન્યું તો એનું નામ અજ્ઞાન વિખ્યાત છે. એનાથી જુદો જીવ છે રાગથી, અને જણાય છે પોતાને. એમ સ્વીકાર કરે તો કામ થાય. વર્ણાજી અને રાગાથી ભાવ જીવ નથી, પણ ઉપર કયો તેવો ચૈતન્ય ભાવ તે જ જીવ છે. આ એવું છે કે વાદ વિવાદ એ પાર પડે, એની મર્યાદાથી કોઈ તરફથી આવે તો મર્યાદાથી જવાબ દઈ દેવો, બાકી બહુ ચર્ચામાં ઉતરવાથી પતે હોય. અને બીજો સમજાવે કોઈ અને જીવ સમજી જાય એમ કોઈ કાળે બન્યું નથી, બનતું નથી, એટલે બનવાનું પણ નથી. પોતે સમજે ત્યારે જ્ઞાનીને નિમિત્ત કહેવામાં આવે છે. શુદ્ધનીનો ઉપદેશ વિરલ છે, વ્યવહારનીનો ઉપદેશ તો ઠામ ઠામ છે. આ જીવના પરિણામ છે. જીવ કરે ને બહુ એ કરતા ભોગતા પણ જીવમાં નથી, અકારક પ્રાવેદ છે. કરતા ભોગતા પરિણામનું પરિણામમાં છે, અથવા ભૂતગલ કરે છે ભૂતગલ એને ભોગવે. મુકુંદભાઈ કે પણ ભોગવવાનું તો ભોગવવાનું તો જીવમાં જોઈએ ને. સુખ દુઃખ તો સુખ દુઃખને તો જીવ જ ભોગવે ને, સુખ દુઃખને કંઈ ભૂતગલ ભોગવે એવો પ્રશ્ન થાય. પ્રશ્ન થાય એવો છે. ભોગતાનો જે છે ને ભાવ, એ બેસે નીકળી, પણ કરતા બેસી જાય. ઉદગલ ના લક્ષ્ય થાય માટે ઉદગલ કરે છે, પણ સુખ દુઃખ ને ઉદગલ ભોગવે છે. બોલો. હા, 83-84 માં બહુ વિસ્તારથી છે. અમે તો સાધે કરી લીધું 83-84. કઈ વાત આવે તો સારું, સાધ્ય થાય. અનંત અનંત કાળથી અજ્ઞાન ઢળતું નથી, એનું કારણ એની પાછળ પડતું નથી. એની પાછળ પડતું નથી. સીએનું ભણવું એને પાસ થવું હોય તો 10 વર્ષ 20 વર્ષ 40 વર્ષ ભણે, 20 વર્ષથી કે 60 વર્ષ સુધી પરીક્ષા આપ્યા કરો, અને જયારે પાસ થાય ત્યારે સંતોષ થાય. એ મામા એની પાછળ પડતું નથી. એ વ્યવહારથી શું કામ કર્યું કે ઉદગમની સાથે ભોગતા ભોગ્ય સ્વભાવ નથી, પરિણામની સાથે ભોગતા ભોગ્ય ભાવે ભાવનો સંબંધ છે. ત્યાં એને પરથી જુદું પાડ્યું છે. ઉદગમનો ભોગતા નથી, આત્મા પોતાના ભાવને કરે ને પોતાના ભાવને ભોગવે. સમજી ગયા? ત્યાં લિમિટેડ છે. ત્યાં પરની આરે કરતા ભોગતા પણ આની બુદ્ધિ છોડાવી અને પોતાના પરિણામને પોતે કરે ને પોતાના પરિણામને ભોગવે. ત્યાં પણ ભોગતા પણ ઉચિત નથી કરવું, પણ પરને ભોગવતો નથી આત્મા, કર્મને લોકર્મને કરતો નથી અને ભોગવતો નથી. અને કર્મને કરે છે એમ કેવું તે વ્યવહાર છે, અને પોતાના પરિણામને કરે છે એમ કેવું તે નિશ્ચય છે. અને પોતાના પરિણામને ભોગવે છે એમ કેવું તે નિશ્ચય છે. પાણીને ભોગવે છે એમ કેવું તે વ્યવહાર, પણ પાણીની ઈચ્છા થઈને ભોગવે એમ કેવું તે નિશ્ચય. એમાં શું ફાયદો થયો? એમાં ફાયદો થયો એ કે બે દ્રવ્યની જુદાઈ પાડી, બે દ્રવ્ય વચ્ચે એકતા હતી, એ એકતા તોડાવનારું કથન છે. અને પ્રમાણમાં લાવીને પછી દ્રવ્યને પર્યાયની ભેદજ્ઞાન, ભેદજ્ઞાનના બે પ્રકાર, બે દ્રવ્યની પરસ્પર જુદાઈ અને દ્રવ્યને પરિણામની જુદાઈ. ત્યાં જે કહ્યું કે નિશ્ચયથી પોતાના પરિણામને ભોગવે છે, એટલે કે વ્યવહારે કર્મને ભોગવે છે. વ્યવહાર આવ્યો શબ્દ વ્યવહાર લગાડ્યો એ કર્મમાં લગાડ્યો, કર્મને કરે ને ભોગવે એ તો અનાદિનો રૂઢ વ્યવહાર અજ્ઞાનનો છે. આ છે ને આ કાઢોને આપણે શું શું અહીંયા પ્રયોજન સિદ્ધ કરવું છે? હવે વ્યવહાર દર્શાવે છે, વ્યવહાર દર્શાવે છે એટલે પરની સાથે કરતા કર્મ કેવું તે વ્યવહાર છે. પોતાના પરિણામની સાથે કરતા કર્મમાં તે નિશ્ચય છે. એ જ્ઞાન પ્રધાન નિશ્ચય નહીં અને એક દ્રષ્ટિપ્રધાન નિશ્ચય નહીં. નિશ્ચયના બે પ્રકાર છે. જ્ઞાન પ્રધાન નિશ્ચય નહીં, એક દ્રવ્યમાં કરતા કર્મ ભોગતા ભોગ્ય બતાવે, અને દ્રષ્ટિપ્રધાન કથનમાં આત્મા અકારક ને અભોગતા છે. આત્મા કરે નિર્મિત ઉદગલ કર્મ, જડ કર્મને આત્મા કરે એ વ્યવહારનું કથન છે, મત વ્યવહારનું છે. વળી તે જ પૂતગલ કર્મ આત્મા ભોગવે વિધવિધનું, એ કર્મના ફળને ભોગવે એ વ્યવહાર છે. અને પોતાના દુઃખને ભોગવે તે નિશ્ચય, દુઃખને ભોગવે તે નિશ્ચય, ને પૂતગલને ભોગવે તે વ્યવહાર. એ બે દ્રવ્યની જુદાઈ બતાવી, કરતા કર્મ એક દ્રવ્યમાં હોય, બે દ્રવ્યમાં ન હોય. એક તો વ્યવહારનો પક્ષ, અને આવી પાછી વાત આવે એટલે કરતા ભોગતા પણ ગઢ થાય. મર્યાદા છે, બે દ્રવ્યની ભિન્નતા બતાવવા માટે આ એ નિશ્ચય ને મને ભોગવે કરે એ વ્યવહાર. એમ એવા બધું લખ્યું છે કે વ્યવહારી જીવનો મૂળ વ્યવહાર છે આત્માન, આઠ કર્મને બાંધેને ભોગવે. ખોટી વાત, જે મંદિરમાં વ્યાપી આવા ભગભાવથી માટી ઘડાને કરે છે, જો માટી ઘડાને કરે છે અને ભાવે ભાવકમાંથી માટી ઘડાને ભોગવે છે. તમારો પ્રશ્ન હતો એનો ઉત્તર કે ભોગવે છે, બસ. ભોગતા પણ જીવમાં જ હોય ને પૂતગલમાં ન હોય એમ નથી, માટી ઘડાને ભોગવે છે. એમ કુંભાર એના પરિણામને ભોગવે અને માટી એના પરિણામને ભોગવે છે. કુંભાર માટીને ભોગવેલી, ઘડાને ભોગવેલી, પાણીને ભોગવેલી, એની ઈચ્છાને ભોગવેલી. અને માટી ઘડાને કરે અને ઘડાને ભોગવે. માટી ઘડામાં પાણી મેળવું હોય એ માટી પાણીને ના ભોગવી શકે. કેમ કે પાણીની પર્યાય છે એ કઈ માટીની પર્યાય, માટીની પર્યાય હોય માટીની પર્યાયને કરે ને ભોગવે. સ્વજાતિમાં કરતા ભોગતા હોય, વિજાતિમાં કરતા ભોગતા. આ કરતા કર્મ અધિકાર તો બહુ ઊંચો છે. બે દ્રવિડી ભિન્નતા અને રાગથી આત્માને ભીજ પાડે છે. આ કરતા કર્મ અધિકાર જ્ઞાનને કરે રાગને કરે ભોગવે નહીં. યોગણોતેરી ગાથામાં પેલા શરૂઆતમાં જી કહેશે અહીંયા તો ભોગવે છે. એ ભોગતા નામનો ધર્મ પૂદગલમાં છે કે નહીં એટલું બતાવ્યું. ભોગવે છે એવું કે નહીં બસ. તો પણ બહારમાં વ્યાપે વ્યાપારથી ઘડાના સંભવને અનુકૂળ એવા વ્યાપારને કરતો અને ઘડા વડે કરેલો પાણીનો જે ઉપયોગ તેનાથી ઉપજેલ તૃપ્તિને ભાવે ભાવ ભાવ વડે અનુભવતો ભોગવતો એવો કુંભાર ઘડાને કરે છે અને ભોગવે છે એવો લોકોનો અનાદિથી રૂઢ વ્યવહાર છે. મિથ્યા દ્રષ્ટિનો વ્યવહાર છે આ બધો. હા હા હા. તેવી રીતે અંદરમાં વ્યાપક ભાવથી પૂતગલ દ્રવ્ય કર્મને કરે છે અને ભાવે ભાવ ભાવથી પૂતગલ દ્રવ્ય કર્મને ભોગવે છે. નાના વર્ણ કર્મને મોહની કર્મ પૂતગલ એને કરે છે અને એના પરિણામને ભોગવે છે. જીવ કરતો નથી, જીવ એને ભોગવતો નથી. અને જીવના પરિણામ રાગ એને પૂતગલ કરતો નથી અને રાગને ભોગવતો નથી પૂતગલ. બે દ્રવ્યની ભિન્નતા છે. એટલે પેલા કહ્યું કે ભાઈ આ તો મંથનનો ચિંતનનો વિષય છે. તો પણ બહારમાં વ્યાપાર બાબતે અજ્ઞાનને લીધે જો પૂતગલ કર્મના સંબંધને અનુકૂળ એવા પરિણામને કરતો અને પૂતગલ કર્મના વિપાકથી ઉત્પન્ન થયેલી વિષયોની જે નિકટતા તેનાથી ઉપજેલી સુખ દુઃખરૂપ પરિણતિને ભાવે ભાવ ભાવ વડે અનુભવતો ભોગવતો એવો જીવ પૂતગલ કર્મને કરે છે અને ભોગવે છે એવો અજ્ઞાનીઓનો અનાદિ સંસારથી પ્રસિદ્ધ વ્યવહાર છે. પરની આરે કરતા કર્મ કેવું તે વ્યવહાર છે. પોતાના પરિણામની આરે કરતાને ભોગતા કેવું તે નિશ્ચય છે. અને દ્રવ્ય અકારક અને અવેદક છે એ કેવું નિશ્ચય છે. અને આનંદને ભોગવે છે એમ કેવું તે વ્યવહાર છે. આનંદને ભોગવે એ વ્યવહાર છે. દુઃખને તો ભોગવતો જ નથી. સ્વજાતિના પરિણામને કરે ને ભોગવે એ વ્યવહાર. એવી વસ્તુ છે. આમાં થોડો પરોપકારી છે આના વ્યાખ્યાને છપાઈ ગયા છે. બહુ સરસ છે. જ્ઞાન પ્રધાન નિશ્ચય નહીં અને દ્રષ્ટિ પ્રધાન નિશ્ચય નહીં બે પ્રકારના નિશ્ચય નહીં. જ્ઞાન પ્રધાન નિશ્ચય નહીં દ્રવ્યને પર્યાય વચ્ચે કરતા ભોગતા હતા. દ્રષ્ટિ પ્રધાન કથનમાં આત્મા અકર્તા અને અભોગતા છે, માત્ર જ્ઞાતા છે કરતા ભોગતા નથી એમ બતા. જાણું મેં જાણનારા, આ દેખો મેં દેખનારા લક્ષણ છે. એમાં કોઈ દોષ લાગતો નથી.